નમસ્કાર દોસ્તો, 32મા પ્રકરણમાં ચાલો શું બને છે એ જોઈએ. યવનોના ધાડાને વીરધવલે એમ કે હાંકીને મારીને માર્યા એ ઘાંટીઓમાં. ત્યારે છેલ્લે 32મા પ્રકરણમાં બે જ માગણીઓ રહી. એ માગણીઓ કઈ? વસ્તુપાલ ખંભાત પાછો ગયો ત્યારે હજની મોસમ ચાલતી હતી. મુસ્લિમ યાત્રાળુઓના ટોળે ટોળા ખંભાતમાં આવતા હતા અને તેમને લઈને દેશ વિદેશના સંખ્યાબંધ વાહણો એ મક્કા મદીનાની ખેપે જતા હતા. વિધર્મીઓ તરફની વસ્તુપાલની નીતિ મહારાજ જયદેવસિંહના જેટલી જુદાર હતી. એટલે જ ખંભાત તુર્કો આરબો વગેરે વિદેશીઓને માના પેટ જેવું સલામતી ભર્યું લાગતું. એક રાત્રિએ ગુપ્તચરે આવીને સમાચાર દીધા કે દિલ્હીની એક બુડ્ઢી ખંભાતમાં આવી છે અને હજ પટવા જાય છે. એને લઈ જનાર વાણના નામ નિશાન પણ નક્કીપણે મળ્યા છે. દિલ્હીની ડોશી એ તરફના હાજીઓને તો સિંધના બારા નજીક પડે. વસ્તુપાલ વેમ બતાવ્યો, એ કોણ છે? બધું તપાસ તો કરો. બધું તપાસે ખાતરી થઈ કે બુડ્ઢી તો ખુદ દિલ્હીપતિ મોઝુદ્દીનની માં છે અને વાણ અરબસ્તાનના એક અરબ સોદાગરનું છે. અહીંથી એણે કિંમતી માલ ભર્યો છે, ઠેઠ દિલ્હી જઈને એ મોઝુદ્દીનની માને હજ પડવા લઈ જવા તેડી આવ્યો છે. ક્યારે ઉપડે છે? કાલ બપોરે. ઠીક છે. ગુપ્તચર ગયા પછી મંત્રીએ લાંબા સમય સુધી મૌન ધારીને વિચાર દોડાવ્યો. પોતાની માને આટલે દૂરને બંદરેથી હજ મોકલવામાં દિલ્હીપતિનું કોઈ કાવતરું હશે તો એ પકડવું જ રહે છે. કંઈ પાપ નહીં હોય તો આ નિમિત્તે દિલ્હીપતિ સિદ્ધ સાથે સિદ્ધ પીછાને સાધી શકાશે. વચ્ચે વચ્ચે મલકાતો હતો, ઉગ્ર પણ બનતો હતો ને અને કોઈકના ઠપકાથી ઝંખવાણો પડતો હોય ને તેવો પણ ચહેરો કરતો હતો. એના ઓઠ બબડતા પણ હતા. નીચતા કોણ કહેશે? અનુપમા તો નહીં જાણે, પ્રજા તો વખાણશે. પણ ભવિષ્યના ઇતિહાસમાં ભલે જે કહેવાય તે, આજે તો આ એક અણમોલી તક છે અને મારો ઈરાદો મેલો નથી. એણે પોતાના છુપા વિશ્વાસો ચાંચ્યા સરદારને તેડાવ્યો અને વાણને એંધાણીઓ અને નામઠામ આપીને એને કેટલીક ભલામણો આપી. બીજા દિવસે ઉપડેલું એ હજનું વાહણ ત્રીજે દિવસે પ્રભાતે ખંભાત પાછું આવ્યું. વાહણ ખંભાતના પાણી વટાવ્યા પહેલા જ લૂંટાયું હતું અને અરબ સોદાગરે આવીને પોક મૂકી. વસ્તુપાલે વિસ્મય બતાવ્યું ને સોદાગર બાવરો બન્યો હતો. એને દિલે કોઈ ઊંડી ચિંતા હતી. કેમ જનાબ? વસ્તુપાલે કહ્યું, તમે લક્ષાધિપતિ થઈને શું કાણ માંડી રહ્યા છો? તમારી નુકસાનીની કોડીએ કોડી ભરપાઈ દેવા તો અમે બંધાયા છીએ. જનાબ, સોદાગરે કહ્યું, મને વાહણ લૂંટાયો તેનો ડર નથી, પણ મારે દિલ્હીના ખુદ મોઝુદ્દીનનો ખોફ વહરવો પડશે. કાં ભા, એવડું તે બધું શું છે તે ખોફ વહરવો પડે? મારા વાહણમાં નામવર મોઝુદ્દીનના ખુદ અમ્મા છે. અરે, મોઝુદ્દીનના માતોશ્રી? અને અહીં શું બોલો છો તમે જનાબ? જી હા, અમ્માને હું મક્કે હજ પડવા તેડી જાઉં છું. અને આમ છુપી રીતે? દિલ્હીના ધણીની જનેતા ખંભાત આવે અને તેની અમારી જવાબદારીનો તો વિચાર કરવો તો. અરે ચાલો ચાલો, ક્યાં છે અમ્મા? વસ્તુપાલે જઈને દિલ્હીપતિની વૃદ્ધ માતાના ચરણોમાં માથું ઝુકાવ્યું અને મીઠો ઠપકો સંભળાયો. અમ્મા, અમારું ગુજરાતનું તો નાક કપાયું છે. તમે જેમ સુરત ત્રાણની માં તેમ અમારી પણ માં છો ને? અમારા આંગણેથી તમે ચોરી છુપીથી ચાલ્યા જતા હતા. અમારી બે ઇજ્જતી થઈ અને તમારી મને ખબર જો હોત ને તો હું અમારું ખાસ વાહણ અને વોળાવો ન આપત હું. મંત્રી શું કહે છે તે સોદાગર ડોશીને સમજાવતો હતો. પણ ડોશી તો શબ્દોની પરવા કર્યા વગર મંત્રીના મીઠા હાવભાવ તરફ જ તાકી રહ્યા હતા. એણે જવાબ મળ્યો, અમને તો એમ હતું કે હું જો જાહેર થઈશ ને તો તમે મને પકડી લેશો. અમારું કમ ભાગ્ય છે કે સુરત ત્રણ અમને એવા હલકા ગણે છે. માં બોલતા બોલતા મંત્રીનો અંતર જામી તો છૂપો છૂપો કહી જ રહ્યો હતો કે કેવા ખાનદાન છે તે તો હું જ જાણું છું. મારે તો અમ્મા, મંત્રીએ કહ્યું, તમારો રતીએ રતી અસબાબ એ પાછો ન પકડાય ને ત્યાં સુધી અન્ન પાણીની આખડી છે મારે. અરે અરે બેટા, ડોશી તો દંગ થઈને બોલી, એટલું બધું? નહીં અમ્મા, હું તમારો પુત્ર છું અને તમે ગુજરાતના મહેમાન છો. મહેમાન અમારે મન પવિત્ર છે. અરે પવિત્રતાના પૂંછડા! મંત્રીનો અંતરાત્મા હસતો હતો. એક પ્રહરમાં તો લૂંટનો રજે રજ માલ અકબંધ અમ્મા આગળ હાજર થયો અને અમ્મા તો મંત્રીના બંદોબસ્ત ઉપર આફરીન થઈને આનંદના આંસુ ટપકાવવા લાગી, કારણ કે લૂંટાયેલા અસબાબમાં જ રજે પડવા માટેની પાક અને પુનિત વસ્તુઓ હતી. લૂંટારાઓને કારાવાસ આપો, મંત્રીએ આજ્ઞા કરી. ફરી ફરી એ અમ્માને ચરણે પડ્યો અને વારંવાર આ બેઅદબીની ક્ષમા માગી. અને હવે એણે અમ્માને કહ્યું, અમારી બેઅદબીનું તમારે પ્રાયશ્ચિત કરવું પડશે ને તે ખાતર આપને 15 દિવસ રોકવા પડશે. અમ્માને મંત્રી વાજતે ગાજતે પોતાને ઘેર લઈ આવ્યા. મંત્રી કુટુંબે અમ્માની સેવા માંડી. ધોળકેથી પણ રાજકુટુંબ અને તેજપાલનો પરિવાર વંદને આવ્યો અને સૌ કિંમતી ભેટ સોગાદ લાવ્યા. અને સોખુને મંત્રીએ ફરમાયું, અમ્માની પગચંપી તારે જ કરવાની છે. સોખું સમજી કેવી સદીકના જેવી ને? દુષ્ટ આરબ સદીકને વસ્તુપાલે મલ્લો આગળ ચંપે કરાવીને ભીંસી મરાવ્યો હતો તે વાતનો સોખુએ વિનોદ કર્યો. ચૂપ ચૂપ મૂર્ખી ચૂપ રે. ત્યારે અમને શી ખબર પડે કે તમારો કોની ચંપી કેવી કરાવવાની હશે? એવા વિનોદ વચ્ચે સુરત ત્રણની માતા હિન્દુ કુટુંબની સેવા શુશ્રુષા પામવા લાગ્યા. મંત્રીને બે બેગમો છે એવું જાણીને અમ્મા અસંતોષ પામ્યા. એમણે સલાહ આપી, નહીં બેટા, બેથી તે તારો દરજ્જો સચવાય કહીએ, 4 તો ઓછામાં ઓછી જોઈએ ને. ભલે ભળે બુઢ્ઢી 2-5 દિવસમાં તો ઘરની વળી જેવી બની ગઈ. અને સોખુને કહે કે તારે ફરજંદ થાય તેની તો મક્કાથી દુવા માંગતી આવીશ. નારે માજી, સોખીએ કહ્યું, હું પોતે જ હજુ બચ્ચું મટી નથી ત્યાં ફરજંદ તે શી રીતે સાચવીશ? 8મે દિવસે અમ્માના જહાજને હજ ઉપર ઉપડવા તૈયાર કરવાનો હુકમ મળ્યો. વસ્તુપાલ જેની તૈયારી માટે વિલંબ કરતો હતો તે ચીજ આવી પહોંચી. અમ્મા એણે યાચના કરી, ગુર્જર દેશનો સ્વામી આપની સાથે પવિત્ર કાબાની હજમાં એ હજુરમાં આ ગરીબડી ભેટ મોકલે છે તે સાથે લેતા જશો? સુરત્રાણ માતા તો ચકિત બનીને જોઈ રહી. એ હતું આરસનું તોરણ, એની કોતરણી અપૂર્વ હતી. હિન્દુ શિલ્પનો એ એક ઊંચો નમૂનો હતો. ને એ કોલ આપો પછી જ જવા દો મા, એમ કહીને વસ્તુપાલે માંગ્યું. વળતા પણ અહીં થઈને જ દિલ્હી જવાનું. મોજુદ્દીન માતા કોલ દઈને હજે ચાલ્યા અને સારું એ સ્તંભ તીર્થ સાગર તીરે વળાવવા ચાલ્યું. તોરણને વાજતે ગાજતે લઈ જઈ જહાજમાં પધરાવ્યું ને તોરણ ચોડવામાં નિષ્ણાત એવા ગુર્જર શિલ્પીઓએ પણ મંત્રીને મક્કા સાથે મોકલ્યા. હજ કરીને ખંભાત થઈ પાછા પહોંચેલા અમ્મા દિલ્હીમાં બેટાને મળ્યા. ત્યારથી એણે મુઝુદ્દીન આગળ ગુર્જર દેશના દીવાનના ગુણગાન આદર્યા. તું ખુશી ખાતે પહોંચી હતી ને અમ્મા? એમ પૂછે તો અમ્મા વસ્તુપાલે કરી સરબરાની જ વાત કરે. સુરત્રાણની બેગમોને જોઈ જોઈને અમ્મા સોખું લલિતની વાત કાઢે. તોરણનું તો રટણ જ કરતા અમ્મા થાકે નહીં. પેટીઓ ઉગાડી ઉગાડીને ખંભાતથી આપેલી સોગાદોના પ્રદર્શન પાથર્યા અમ્માએ. ને કંટાળેલા સુરત્રાણે પૂછ્યું, અમ્મા હું પૂછું છું તેનો જવાબ તું વાળતી નથી, અને આ હિન્દુ દીવાનાના જાપ શા જપે છે? અરે બેટા, એકવાર તું મળે તો તું પણ આફરીન પુકારે તો એને તેડી કેમ ન લાવી? તો તું મળત ખરો? બેશક, મારી જનેતાનું દિલ જેણે જીત્યું અને જેણે આપણા મઝહબને માન દઈને છેક મક્કે તોરણ મોકલાવ્યું ને તેને શું હું ન મળત? તો ખરું કહું, હું તેડી લાવી છું એમને. ક્યાં છે પણ? કસમ ખા કે એનો વાળ પણ તું વાંકો નહીં કરે. દિલ્હીથી થોડે દૂર ઉતરેલા વસ્તુપાલને તેડવા મોઝુદ્દીનને અમીરો મોકલ્યા. દરબારમાં સત્કારતા એને નજરે દીઠો. ચાંચીઓ પાસે હજે જતા જહાજની લૂંટ કરાવી જાણનાર વસ્તુપાલ જયારે સંસ્કારી એ મુલાકાતે જતો ત્યારે પૂર બહાલમાં ખીલતો. પ્રિયદર્શી દેહનો રૂપાળો બાંધો કોઈને પણ ગમે તેવો હતો. મોઝુદ્દીનને એ વધુ ગમ્યો. એ તાકીને જોઈ રહ્યો. આબુની ઘાટીમાંથી મલેચ્છોના માથા વાઢી ગાડે ગાડા ભરી જનાર વણિક ભાઈઓ વિશે વસ્તુપાલને દેખ્યા પછી સુરત્રાણને વિસ્મય થયું કે જેટલા દિવસ એ રહ્યો તેટલા દિવસ આકર્ષણ વધતું રહ્યું. એ મોહે મૈત્રીનું સ્વરૂપ મેળવ્યું. મોઝુદ્દીનના મન ઉપર વસ્તુપાલે જે છાપ પાડી તે પોતાના વ્યક્તિત્વને નહીં પણ સમગ્ર ગુર્જર દેશના સંસ્કારની છાપ હતી. કંઈક માગો, મોઝુદ્દીને મોજ દર્શાવી. માગું છું 2 વાતો. માગો ને જુઓ કે મુસ્લિમ રાજા પણ દોસ્તીના દાવને માન આપી જાણે છે. એક તો માંગુ છું ગુર્જર દેશ સાથેની કાયમી માનભરી મૈત્રી. મૈત્રી મોઝુદ્દીન મરકવા લાગ્યું. ભલા આદમી, અમે તો શું એ દોસ્તીઓ બાંધવા આવ્યા છીએ? ઇસ્લામને તરવા ધરીને અમે જે પ્રયોજને દુનિયાભરમાં ઘૂમીએ છીએ ને તે જ પ્રયોજન હિન્દમાં ઉતરવાનું છે, ને તારી ગુજરાતની દોસ્તી મારો કેવો વારસદાર પાડવાનો છે? ભવિષ્યની વાત તો હું કરતો નથી નામવર, વસ્તુ ભલે હસીને જવાબ મળ્યો. ભાવિ તો દિલ્હીના ને ગુજરાતના બેઉના વારસદારોની સુબુદ્ધિ દુર્બુદ્ધિ ઉપર છોડી દઈએ. નામદાર, અત્યારે તો મારીને આપણી જ નાનકડી જિંદગી પૂરતી વાત છે. અરે બીજું કંઈ માગવા જેવું ન લાગ્યું તને? મોઝુદ્દીનનું મોં હજુ પણ મરકતું રહ્યું. તને ગુજરાતની શી પડી છે? તું તારું ને તારા કુટુંબનું કર ને પણ. એમ કહેતા પરદેશી રાજાના નેત્રોમાં અણમોલા અને અસંખ્ય ધીકતા અને તરતા દરિયા બારા વળી ગુજરાત રમતી હતી. મારું તો મેં ધરાઈને કરી લીધું છે, મારે ખાતર અહીં સુધી આવવાની જરૂર ન પડત. એટલું જ બોલો નામવર કે આપના જીવતા સુધીમાં ગુજરાત સાથે દોસ્તી નભાવશો. તું બડો પાજી છે દિવાન. મોઝુદ્દીને વસ્તુ પરની પીઠ થાબડી. હું ખુદાની રહમ માંગુ છું કે તારા જેવો કોઈ બીજો ગુજરાતી મને ફરીવાર ન ભેટે. વસ્તુપાલે આ ઉદ્ગાર સામે મૌન થયું. એને ખબર હતી કે પોતાની પરંપરા સાચવે તેવા એક પણ પુરૂષને પોતે હજુ ગુજરાતમાં ઘડી શક્યો નથી. પોતાની જ મહત્તાનો મહાલય રચવામાં જીવનના શ્રેષ્ઠ વર્ષો જતા રહ્યા છે. મોઝુદ્દીને કહ્યું, ખેર, મારી જિંદગી પૂરતો તો મારો કોલ આપું છું. અલ્લાહ મોટો છે, એ મને કોલ પાડવાની બુદ્ધિ શક્તિ આપો. બસ નામવર, બસ મારી જિંદગીનું સાર્થક થયું. એ તો ઠીક, પણ હવે તમે પોતાને માટે તો કંઈક માગો. એ પણ માગું છું. આપના તાબાની મમ્માણી ખાણમાંથી 5 આરસના ટુકડા. બસ 5 ટુકડા? અરે માગી માગીને 5 પથ્થર માગો છો? આપ આપો છો ને? બેશક, પણ બસ બસ નામદાર, આપે આપ્યું તેટલું તો કદાચ ભવિષ્યમાં કોઈ નહીં આપે. અને મંત્રીની આંખમાં આગાહીઓ ભરી હતી. આવી માગણીનો શો ભેદ છે એ સમજાવો તો ખરા. દિલ્હીપતિ, આપ મુસ્લિમ છો, 5 આરસ આપીને અવધિ કરી છે ને એ 5 ટુકડા મેં અમારા 5 મંદિરોમાં ભદ્રાવવાની 5 પ્રભુ પ્રતિમાઓ કોતરાવવા માટે માંગેલ છે. અને 5 મૂર્તિઓના પથ્થરો બક્ષનાર સુરત્રાણ અમારી મૂર્તિઓને કેમ ભાંગશે? હુક્કાની નળી સુરત્રાણના હાથમાં જ રહી ગઈ. એણે આછું સ્મિત કર્યું અને કહ્યું, પાજી દિવાન, તમને માંગતા તો આવડે છે અને આપને તો આપતા આવડે છે નામવર, પણ હવે તો કંઈક તમારા માટે માગો. તમારા બેટા બેટી માટે આ 2 વાતોમાં એ તમામ આવી ગયું. નામદાર, એ તમામ આવી ગયું. મારા ભાઈ ભત્રીજા અને બેટા બેટીઓને તો ગુર્જર ધરા અને ગુર્જરો સાગર જે જોઈએ તે આપે છે. કોઈ પણ કમીના નથી. અને આજે તો હું અને આપ બેઉ નિહાલ થયા. અને ભાવિમાં તો કોણ જાણે શું લખ્યું હશે. હવે તો મારે આપને આપની એક થાપણ પાછી સોંપવાની છે નામવર. અરે એ વળી શું છે? એક જીવતું માનવી છે. આપે ગુજરાત ઉપર જાસૂસી કરવા દેવગીરી દ્વારા મોકલેલી એક ઓરત. મંત્રીએ ચંદ્રપ્રભાવાળી વાત કાઢી. અરે એ હજુ જીવતી છે? હા. અને અમારી જનેતાને બેન જેવી રખાવટ સાથે ક્યાં છે? અમારા અગ્નિજાયા પરમારોની ખિદમત નીચે આબુ ઉપર. એને અહીં શું કામ છે? અમારા પ્રત્યે 2 વફા બનીને તમને ચેતવનાર એ જ હતી ને? નામવર મને ક્ષમા કરે, પણ એ આપને બિલકુલ બેઈમાન નથી બન્યું. તો તમે એને સાચવી શા માટે? એ તો તમારી શત્રુ છે ને? છતાં એ અમારી નજરે નારી છે અને જનેતા છે ને અબળા છે. એણે તો ગુજરાત ઉપર કિનો લેવા અમારો રાહ અને અમારો મજહબ સ્વીકાર્યો હતો. એ તો હજુ એ કિનાની આગમાં સળગે છે. વસ્તુપાલે અનુપમા મારફત જાણી લીધું હતું કે ચંદ્રપ્રભાનો ગુજરાતને રોળી નાખવાનો નિશ્ચય અફર હતો, છતાં તમે પાછી સોંપો છો. કારણ કે ફરીવાર ગુજરાતણ બનવાની કટ્ટર ના કહે છે ને પછી અમારે એનું શું પ્રયોજન છે? કોઈ એ ભલે જ્યાં પોતાનું સ્થાન માને ત્યાં જતી. તમારે ગુર્જરોની ગજબ દિલેરી છે દિવાન, ગજબ દિલેરી છે. ઔરતો તરફના તમારા ખ્યાલો અમને ખૂબ વિચિત્ર લાગે છે. દેશદ્રોહીને અમે કૂતરાને મતે મારીએ ને પછી અમે એમની જાત ભાત જોઈ શકતા જ નથી. અમારા સંસ્કારની એ વિચિત્રતા છે તે ખરું છે ને નામવર, પણ એ તો અમને માના ધાવણ સાથે મળેલ છે. આ ફરમાવો તે રીતે ને અહીં પહોંચતી કરું નહીં દિવાન, એ અમારે હવે ન ખપે. એક નાચીસ ઔરતની એટલી ખેવડા કરવા બેસીએ તો સલ્તનતો સ્થપાય નહીં, અને તમે એક એક ઔરત પર સલ્તનતો ડોલ કરવા બેસો છો એ અમારા લાભની વાત છે, એમ કહીને મોજુદ્દીન હસ્યો. ને એણે લહેરથી હુક્કાના સુગંધી ધુમાડાને હવામાં ગૂંચળા લેવડાવ્યા, જાઓ નિર્ભય રહો. ઔરતના જે કંઈ હાલ હવાલ તમે કરો તેથી અમને કશી જ નિસ્બત નથી. પ્યારા દોસ્ત, તમારા રાણાને અને પાટણના જૈફ સર્વાધિકારીને દોસ્તના અસલામ અલેકુમ કહેજો. મંત્રીનો રૂક્કો અને પ્રભુ બિંબ માટે 5 અરસ ટુકડાના દાનનો લેખ મેળવીને વસ્તુપાલ ચંદ્રાવતી આવ્યો. મિત્રો જોયું ને, બે જ માગણીઓ કરી ફક્ત. એક તો એ મૈત્રીની, એક કાયમી દોસ્તી ગુર્જર દેશની સાથે, ને બીજું એ 5 અરસના ટુકડા એ કાયમ માટે. બધું આ મંત્રીએ માગી લીધું અને છેવટે એ વસ્ત્રુપા ચંદ્રાવતી આવ્યો. આગળ હવે શું જાય છે એ આપણે જોઈએ. અહીંયા 32મા પ્રકરણની પૂર્ણાહુતિ મિત્રો કરીએ છીએ. ત્યાં સુધી નમસ્કાર. 33મા પ્રકરણમાં પુનઃ પ્રવેશ કરીએ.